ને કહેવાય નહીં, કહેવાય નહીં, કાચો પારો છે. સમજી ગયા?
સર્વતા નિરપેક્ષ ની વાત છે, સર્વતા નિરપેક્ષ.
આ હા, પર્યાય સત અહેતુક થવા યોગ થાય છે. તેરમી ગાથામાં આચાર્ય ભગવાન ફરમાવે છે કે સંવર નિદ્રા ને મોક્ષ ના પરિણામ થવા યોગ થાય છે એમ જણાય છે. હું કરું છું એમ અમને જાણવામાં આવતું નથી. અને હે ભવ્ય પ્રાણીઓ, તમે પણ જ્ઞાતા બનો, કરતા બુદ્ધિ તમે છોડો તો અલ્પકાળમાં તમારી મુક્તિ થશે. એમ છે, આખરમાં તો ભાવલિંગી સંત છે ને, ભાવલિંગી સંત છે. સ્વભાવમાં ડૂબકી મારતા મારતા એને કોઈ એવો અપૂરો ભાવ આવી ગયો ને આ એની ટીકાની રચના કરી. આના ગુઢ ભાવ તો અમરચંદ્ર આચાર્ય કયા જ છે, પેલા કળશમાં મોક્ષ અધિકારની પેલી જ ગાથામાં, અને મોક્ષ અધિકારની પણ સર્વશુદ્ધ જ્ઞાન અધિકારની પેલી જ ગાથામાં કહ્યું છે કે બંધ અને મોક્ષની રચનાથી ભગવાન આત્મા દૂર છે. એને કઈ કહી દીધું છે, કહેવાઈ ગયું છે. સમજી ગયા? પણ વધારે ખોયલું આને, બહુ ખુલાવટ, અતિ ખુલાવટ. સમજી ગયા? આ જયારે ગાથાની માગણી કરી 67 સાલમાં, એટલે 15 થયા રાજકોટમાં માગણી કરી, ત્યારે ગુરુદેવે કહ્યું કે ગાથા તો સારી છે પણ એનો અનુવાદ નથી, સામે કોઈ પુસ્તક નથી, પાના નથી, કેવી રીતે આ લેવી? ત્યારે રતિભાઈ કહ્યા કે હમણાં હું સોનગઢ મોકલું છું માણસ અને એનો અનુવાદ પંડિતજી પાસે કરાવી અને કાલે આવી જશે. તો એ જ ટાઈમે સવારે અમે 9:30 વાત કરી, ગુરુદેવે હા પાડી. ગુરુદેવને હા પાડી એટલી જ વાર હતી, માણસ મોકલો. માણસ મોકલી અહીંથી કોલ કર્યો રાજકોટથી મગનલાલ સુંદરજી ઉપર કે તમે પંડિતજીને કહો કે આ અનુવાદ તૈયાર રાખે, માણસ રવાના થઈ ગયો છે. વા માણસ પહોંચ્યો છું અને વળતા બસમાં રવાના થઈ ગયો. રાત્રે અહીંયા આવ્યો 7-8 વાગે 9 વાગે. રાત્રે ને રાત્રે પ્રેસમાં આપી દીધું, એનું ગોઠવણ પહેલીથી હતી. સવારના 5 વાગે ગુરુદેવ જ્યાં ઠલે જતા હતા ત્યાં પાના હાથમાં આપ્યા. અરે આ અનુવાદ થઈ ગયો ને છપાઈ ગયું ક્યારે? કે થઈ ગયું તો કે આજે જ લેશું. કેમ કે સામે પાના હોય ને તો લઈ શકાય.
જીવનને રુચિ કેટલી સમજવા માટે, રુચિ કેટલી, કેટલી તૈયારી આ ગાથા,
તૈયારી. આ ગાથા કોઈનો નહીરો છે. કેટલા આ શેરીના કાંકરા ને પથ્થર હાથમાં આવે તો ધનવાન કહેવાય? કહેવાય ન કહેવાય? ન કહેવાય, ન કહેવાય. નાના નાના હીરા કદાચ લાખ તમારી પાસે આવે તો એક હીરા જેટલી કિંમત નહીં, એક કોઈનો નીરો બસ છે. સમજી ગયા? આ કોઈનો નીરો છે. જીવનમાં સાંભળવાનો યોગ મળવો બહુ દુર્લભ છે એવી અપૂર્વ ગાથા છે. સમજી ગયા? મને બે પ્રકારના ભાવ લઈને હું આવ્યો. એક 320 ગાથા તમને કેવી છે અને બીજી અદ્વિતે ચક્ષુ. આ પૂરું થશે પછી ઓલું આપણે લઈ લેશું અને એ આપણે ઘેરે જ લેવાનું છે ક્યાંય બહાર. નિર્જરાને પણ જાણે છે. આહા, પોતાના થતા પરિણામનો આત્મા કરતા નથી. ધર્મના પરિણામ થાય છે એને જાણે છે બાપા.
જાણવાની શક્તિ છે
બાપા કે જ નથી, 100% એમ જ છે. બિલકુલ કરી શકતો જ નથી, કેવળ માત્ર જાણે છે. કરી શકતો નથી પણ હું કરી શકું છું એવું અભિમાન કરે તો સંસારમાં રખડે. સંસાર એટલે સંસાર, અભિમાનનો સંસાર છે. થાય છે સ્વતંત્રપણે, સહજ, એના સ્વ ઉસરે પરિણામ, એના સ્વકાળે કાળક્રમમાં આવે છે પરિણામ. ત્યારે થાય છે, એના કાળક્રમમાં આવી જાય પરિણામ. થાય છે એ થતા પરિણામ જોઈને મેં કર્યા બસ. થતા પરિણામનો જ્ઞાતા એ પણ જ્ઞાયક નો જ્ઞાતા, થાવ તો જ્ઞાતા, નકર એકલો એનો જ્ઞાતા થાવ એ પણ મારો સ્વભાવ નથી. તૈયાર થઈ ગયા છો?
બહુ.
લંડન નામે મોક્ષ તૈયાર થઈ ગયા. ઘરે થોડી અઢી થી આડા થોડી, તમે તો ગયા હાજર, પછી આવી ચર્ચાઓ બહુ ચાલે. આગળ સર્વ વિશુદ્ધ પારણામિક પરમ ભાવ ગ્રાહક શુદ્ધ ઉપાદાન ભૂત શુદ્ધ દ્રવ્યાર્થિક નયે જીવ કર્તૃત્વ ભોગતત્વથી એક તથા બંધમોક્ષના કારણ બે ને એના પરિણામથી શૂન્ય છે એમ સમુદાય પાત્નિકામાં કહેવામાં આવ્યું હતું. પૂર્વે આ વાત કહેવાઈ ગઈ છે, પુરાણમાં ફરીથી વિશેષ કહેવામાં આવે છે. હવે કઈ નથી આત્મા અકારક ને અવેદક છે, નહીં નહીં જોવું જોઈએ. પરિણામ ને જોતા તો ક્રિયાના કારકો દેખાય છે, તો કરતા પણ આની ભ્રાંતિ થાય છે. પણ એ પરિણામ ઉપરથી લક્ષ છોડીને જે જ્ઞાન પરિણામને જાણે તે વ્યવહાર નહીં, અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. પણ જે પરિણામ દ્રવ્ય સામાન્યને જાણે, શુદ્ધ આત્માને જાણે, તેનું નામ નિશ્ચય નહીં અથવા તેનું નામ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. દ્રવ્ય સ્વભાવને જ માત્ર જાણને એવા જ્ઞાનના અંશને પરમાત્મા શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહે છે. અને એનો જે વિષય છે, એનો જે વિષય દ્રવ્ય સામાન્ય, એના વિશેષણો સર્વ વિશુદ્ધ, સર્વ પ્રકારે વિશુદ્ધ છે, એમાં અશુદ્ધતા બિલકુલ આત્મામાં નથી. પારણામિક ભાવ એનો સ્વભાવ છે, ઉદય ભાવ ઉપશમ ક્ષોપશમ ક્ષાયિક કોઈ એનો સ્વભાવ નથી. અને પરમ ભાવ ગ્રાહક, પરમ પારણામિક સ્વભાવને ગ્રહણ કરનારી એક શુદ્ધ ઉપાદાન ભૂત શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં જીવ એટલે આત્મા કેવો છે કે કર્તૃત્વથી શૂન્ય, કર્તાપણાથી શૂન્ય, ભોગતાપણાથી ભોગવવાથી શૂન્ય, બંધના કારણથી શૂન્ય, મોક્ષના કારણથી શૂન્ય, બંધના પરિણામથી શૂન્ય અને મોક્ષના પરિણામથી શૂન્ય છે. એટલું બધું આમાં ભર્યું છે. એકલો ત્રિકાળી સામાન્ય સ્વભાવ જયારે આવો દ્રષ્ટિમાં આવે ત્યારે એ પરિણામનું કરતો તો છૂટી જાય. અભિમાન, અભિમાન છૂટે, વિતરાગતા પ્રગટ થાય. આત્માનો જેવો સ્વભાવ છે એવો સ્વભાવ જયારે દ્રષ્ટિમાં આવે, નિર્વિકલ્પ અનુભવ થાય, પછી એ પોતાના થતા પરિણામને માત્ર જાણે છે પણ કરતો નથી. હવે કર્તૃત્વથી શૂન્ય છે. બંધનું જે કારણ રાગ દ્વેષ મોહના પરિણામ, એના કર્તાપણાથી શૂન્ય. મોક્ષનું કારણ મોક્ષનો માર્ગ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ અથવા સંવનિજરાના પરિણામ મોક્ષનું કારણ છે. એ મોક્ષના કારણથી પણ ભગવાન આત્મા શૂન્ય છે, તેથી તે આત્મા તે પરિણામનો પણ કરતા નથી. બંધનો અનુભવ દુઃખરૂપ, એ દુઃખના ભોગતાપણાથી આત્મા શૂન્ય છે. મોક્ષ એના કારણ સંવર્જરાના પરિણામ અલ્પ આનંદ, એનો ભોગતા પણ આત્મા નથી, એનાથી પણ શૂન્ય છે. બંધના પરિણામથી પણ શૂન્ય, બંધના કારણથી શૂન્ય રાગદેશથી, બંધના કારણથી શૂન્ય ને બંધના ભાવથી પણ શૂન્ય. મોક્ષનું કારણ મોક્ષ માર્ગ, એનાથી પણ રહિત અને મોક્ષથી પણ રહિત, એ શૂન્ય છે એવો ભગવાન આત્મા ઉપાધિ છે. આ શુદ્ધાત્માનું અવલંબન લેતા આત્માને ધર્મની શરૂઆત થાય છે. ધર્મ કરતો નથી, ધર્મની શરૂઆત થાય છે. ધર્મ થાય છે અને જાણે છે. સહજ. પછી ચાર ગાથા દ્વારા જીવનું અકર્તૃત્વ ગુણના વ્યાખ્યાની મુખ્યતાથી સામાન્ય વિવરણ કરવામાં આવ્યું. એ પૂર્વનો બધો ઇતિહાસ લખે છે. ત્યાર પછી ચાર ગાથા દ્વારા શુદ્ધને પણ જે પ્રકૃતિ સાથે બંધ થાય છે તે અજ્ઞાનનું માયતમ છે એમ અજ્ઞાનનું સામર્થ કહેવારૂપે વિશેષ વિવરણ કરવામાં આવ્યું. પૂર્વે કહેવાઈ ગયું છે. ત્યાર પછી ચાર ગાથા દ્વારા જીવનું અભોક્તત્વ ગુણના વ્યાખ્યાની મુખ્યતાથી વ્યાખ્યાન કરવામાં આવ્યું. ત્યાર પછી બે ગાથા કહેવામાં આવી જેના દ્વારા પૂર્વે બાર ગાથામાં નિશ્ચયથી કર્તૃત્વ ભોક્તૃત્વ અભાવરૂપ તથા બંધ મોક્ષના કારણને પરિણામના અભાવરૂપ જે વ્યાખ્યાન કરવામાં આવ્યું હતું તેનો જ ઉપસંહાર કરવામાં આવ્યું. આ રીતે સમયસારની શોધ આત્મ અનુભૂતિ લક્ષણ તાત્પર્ય વૃત્તિ આ ટીકાનું નામ. ટીકામાં શું છે કે શોધ આત્માનો અનુભવ થાય એવું જ આમાં લક્ષણ રહેલું છે. શોધ આત્મ અનુભૂતિ લક્ષણ તાત્પર્ય વૃત્તિ નામની ટીકામાં મોક્ષ અધિકાર સંબંધી ચુલિકા સમાપ્ત થઈ. ચુલિકા એટલે વધારાની વસ્તુ, અથવા બીજી રીતે વ્યાખ્યાન કરતા અહીં મોક્ષ અધિકાર સમાપ્ત થયો છે તો સર્વશ્રુ જ્ઞાન અધિકાર. પણ એમ કે છે કે આ ગાથાઓ જે બહાર થઈ એ ખરેખર તો મોક્ષ જે પૂરો થયો એની આ ચુલિકા છે, મોક્ષની ચુલિકા એટલે વધારાની. વળી વિશેષ કહેવામાં આવે છે. હવે ટીકાકાર અહીંથી એનું મૂળ ટીકા શરૂઆત કરે છે. ઓલી તો મૂળ સામાન્ય બધું કથન સંક્ષેપમાં કહ્યું, હવે વિસ્તારથી કહે છે કે ઔપશમિક આદિ પાંચ ભાવોમાં ક્યાં ભાવથી મોક્ષ થાય છે. તમારી પાસે પાનું નથી, વાં પાનું હતું એક સમજાય. રાખો તમે, રાખો ને તમે, ઠીક રાખો, વાંચો છો. થોડા શબ્દો સામા આવશે ને તો તમને ભવિષ્યમાં પાછો રજૂ કરાવું. ઔપશમિક આદિ પાંચ ભાવોમાં આત્માના પાંચ ભાવો છે. એમાં ઔપશમિક, સૌપશમિક, શાયિક, ઉપશમ અને પારણામિક એવા પાંચ ભાવોમાં ક્યાં ભાવથી મોક્ષ થાય છે. આ જે મોક્ષ તો જીવનો થાય છે, મોક્ષ છે તે કાર્ય છે, એ કાર્યનું કારણ શું છે. પાંચ ભાવોમાં કયો ભાવ મોક્ષનું કારણ થાય છે અને કયો ભાવ મોક્ષનું કારણ થતું નથી. મોક્ષ તો અવશ્ય જીવનો થાય જ છે, કેમ કે સંસાર કાયમ રહેતો નથી, કાયમ જીવ બંધાયેલો રહેતો નથી. 10 વર્ષની જેલ હોય કે 20 વર્ષની પણ પાછું છૂટી જાય છે. એમ આ જે સંસાર છે એ થોડા ટાઈમ માટે છે. જેવી રીતે એક વાંસનો બંબુ હોય, બંબુ વાંસનો, ઈ વાંસના બંબુમાં બરાબર અડધે અરબથી લુગડું કાપડનું ઢાંકેલું હોય, ઢાંકેલું રાતારંગથી રંગાયેલો હોય, એટલે ભૂતકાળ વયો ગયો, સંસાર આખો ગયો. હવે થોડો રાતો રંગ હજી દેખાય છે ઉપર, અને આમ પછી નજર કરે તો સફેદ સફેદ દેખાય છે. અડધો બંબુ ઢંકાયેલો છે, એ રાતારંગથી ભરેલો હતો, એ સંસાર તો ચાલ્યો ગયો, વ્યય થઈ ગયો. હવે આજે મનુષ્ય પર્યાયમાં ઉભો છે, હવે આજે બંબુને જુએ છે, આગળ નજર કરે છે તો થોડા જેટલા ભવો છે એટલા ભવો દેખાય છે રાતાપણું, અને પછી જરાક આગળ નજર કરે તો ભવ નથી, સફેદ 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 દેખાય છે. એમ જીવનો જે સ્વભાવ છે એ બંધાવાનો નથી પણ મુકાવાનો છે. આટલું શ્રદ્ધામાં આવી જાય, આટલું શ્રદ્ધામાં આવી જાય કે દુઃખી થવું એ મારો સ્વભાવ નથી પણ સુખી થવું એ મારો સ્વભાવ છે. સંસારમાં કાયમ રહું એવો મારો પર્યાય સ્વભાવ એ નથી. દ્રવ્ય સ્વભાવ તો છે જ નહીં પણ હું મારા પરિણામને આગળ દઈને જઉં છું તો મારા પરિણામમાં પણ બહુ લાંબો સંસાર દેખાતો નથી, કેમ કે પર્યાયમાં પણ અનાદિ અનંત સંસાર જે એવો પર્યાયનો સ્વભાવ નથી. પર્યાયનો સ્વભાવ સાદી શાન છે, અનાદિ શાન છે. અનાદિથી સંસાર ચાલ્યો આવે છે પણ એ સંસારનો અંત આવી જાય. બીજા અનંત જીવો મોક્ષમાં પધાર્યા એની જાતને નાતનો હું છું. મને પણ ભૂતકાળ ગયો એ તો સંસાર વીતી ગયો પણ હું આગળ જઉં તો મારી પર્યાયમાં પણ સંસાર અનંતકાળ રહે એવો પર્યાયનો સ્વભાવ નથી. દ્રવ્યનો સ્વભાવમાં તો સંસાર છે જ નહીં, પણ પર્યાયને તપાસું તો પર્યાયમાં પણ અનંતકાળ સંસારનું દુઃખ રહે એવો પર્યાયનો સ્વભાવ નથી. થોડો ટાઈમ સંસાર રહે પણ પછી આગળ જતા તો એ સંસારનો અભાવ થઈ જશે, એવો મારી પર્યાયનો સ્વભાવ છે. જેમ પાણી ઉષ્ણ થયું તો થયું, ઉષ્ણ જ છે પાણી, વર્તમાનમાં ઉષ્ણ તો થઈ ચૂક્યું. પણ પાણીના ત્રિકાળ સ્વભાવને તમે જુઓ તો શીતળતા છે, અને આ ક્ષણિક ઉષ્ણતાની પર્યાય છે એને તમે આમ આગળ લંબાવીને જુઓ તો થોડો ટાઈમ પછી ઠરી જશે. ઠરવાનો સ્વભાવ છે, ઉષ્ણ રહેવાનો પર્યાય સ્વભાવ નથી. એમાં આત્માનો સ્વભાવ જો ત્રિકાળ મુક્ત સ્વભાવ છે તો પર્યાયનો બંધ સ્વભાવ લાંબો ટાઈમ રહી શકે જ નહીં, એનો પણ મોક્ષ થાય. ક્ષણિક તો એક એક સમયવર્તી છે ને, સમયવર્તી રહી શકે. જેને આવો દ્રવ્ય સ્વભાવ ઘૂંટાતો હોય, જેને દ્રવ્ય સ્વભાવ આવો ઘૂંટાતો હોય એને ભવના અભાવના ભણકાર આવે, અલ્પકાળમાં મારી મુક્તિ થઈ જશે એવી વસ્તુ છે. ગુરુદેવે તો ન્યાલ કરી દીધા છે, આ વિદ્યા આપીને એક નવું બળ આવી જાય છે, બળ આવી જાય. હતાશ ન હોય ગુરુ શિષ્ય, નિરાશ ન થાય કોઈ. બંધાવું મારો સ્વભાવ નથી, મુકાવું મારો સ્વભાવ. માટે અહીંયા કહે છે કે મોક્ષ તો થવાનો છે, જીવનો મોક્ષ તો થાય જ, એ કઈ નવી વાત છે? એમાં આશ્ચર્ય હું, જીવનો મોક્ષ થઈ ગયો પણ એમાં આશ્ચર્ય હું? થાય જ. બંધાવું એનો સ્વભાવ નથી, મુકાવું એનો સ્વભાવ છે. આ બહુ આવી જાય એ વાત છે. એને સમજવા દેતું નથી, એ સમજવા દે, આડ આવે છે, આડ આવે છે. હવે કહે છે આચાર્ય ભગવાન કે મોક્ષ તો થાય જ જીવનો, પણ જે મોક્ષ થાય એનું કારણ શું બને છે? પાંચ પ્રકારના જીવના જે ભાવો છે એમાં કયા ભાવથી આત્માનો મોક્ષ થાય છે અને કયા ભાવથી આત્માનો મોક્ષ થતો નથી, એને મોક્ષમાં બાધક શું છે? કે ઉદય ભાવથી મોક્ષ થતો નથી, પુણ્ય પાપના પરિણામથી આત્માનો મોક્ષ થતો નથી, અને શુદ્ધ પારિણામિક ભાવ છે એનાથી મોક્ષ થતો નથી, એ મોક્ષનું કારણ નથી. શુદ્ધ આત્મા છે, જેની વાત છે જરા, શુદ્ધ આત્મા છે કે ત્રણેય કાળ મુક્ત છે, મોક્ષ સ્વભાવી છે આત્મા. એવો જે શુદ્ધ પરમ પારિણામિક ભાવ, નિત્ય મુક્ત, નિત્ય નિરાવરણ, અખંડ આનંદ જે પરમાત્મા છે એ પણ મોક્ષનું કારણ થતું નથી. કેમ? કે જો દ્રવ્ય સ્વભાવ મોક્ષનું કારણ થતું હોય તો દ્રવ્ય સ્વભાવ તો બધાની પાસે છે તો બધાનો મોક્ષ થવો જ નહીં. તો એ જે પરમ પારિણામિક ભાવ શુદ્ધાત્મ તત્વ એ પણ મોક્ષનું કારણ નથી. ઉદય ભાવ રાગદેશમો જે બંધનું કારણ છે એ મોક્ષનું કારણ થતું નથી. તો પછી મોક્ષનું કારણ શું? કે ઉપશમ, ક્ષોપશમ ને ક્ષાયિક એ ત્રણ પ્રકારના મોક્ષ માર્ગના પરિણામ, મોક્ષ માર્ગના જે પરિણામ તે મોક્ષનું કારણ થાય છે. સંવર નિદ્રા મોક્ષનું કારણ થાય છે, આશ્રવ બંધ પુન પાપ એ મોક્ષનું કારણ થતું નથી, અને પરમ પારનામિક સ્વભાવ સામાન્ય બિરાજમાન છે એ પણ મોક્ષનું કારણ નથી. કેમ કે એ તો પ્રથમથી જ વિદ્યમાન છે, તો બધાનો મોક્ષ થવો જોઈએ, પણ આત્મા મોક્ષનું કારણ નથી. પરિણામ જ નથી, પછી મોક્ષનું કારણ ક્યાંથી થાય? મોક્ષનું કારણ મોક્ષનો માર્ગ. મોક્ષનું કારણ, મોક્ષનો માર્ગ એ મોક્ષનું કારણ થાય છે. એ પણ ખરેખર વ્યવહાર છે. ખરેખર તો મોક્ષનું કારણ મોક્ષની પર્યાય છે. પણ આ પાંચ ભાવમાં કયા ભાવથી મોક્ષ થાય છે એવી વિવક્ષા હોય જયારે, ત્યારે એમ કહેવાય કે મોક્ષનો માર્ગ એ મોક્ષનું કારણ છે. જેને જેને મોક્ષ માર્ગ પ્રગટ થાય એને અવશ્ય મોક્ષ થાય, થાય ને થાય નિયમ. એમ ગાથા બહુ ઊંચી છે. થોડોક આ વિષય એવો છે કે અભ્યાસ ન હોય ને તો પણ એક વખત મને છૂતું કે એક વાર કહી તો દઉં, ડિપોઝિટ તો રહેશે તો કઉ દી કામ આવશે. હા, ઉપસમ, ક્ષાયક, સમયક અને ક્ષાયક ત્રણ પ્રકારના આત્મા આશ્રિત જે પરિણામ થાય, ઉપસમ સમ્યક દર્શન, ઉપસમ ચારિત્ર, ક્ષોપસમ ચારિત્ર, ક્ષોપસમ સમ્યક દર્શન મોક્ષનો માર્ગ, અને ક્ષાયક, ક્ષાયક યથાખ્યાત ચારિત્ર એ મોક્ષનું કારણ થાય. હા, ઉપસમના બે ભેદ, ઉપસમ, ઉપસમ સમ્યક દર્શન અને ઉપસમ ચારિત્ર, એમ બે ભેદ. અને ક્ષોપસમ જે થાય આચરણ આત્માને આશ્રય, એમાં ક્ષોપસમ સમ્યક દર્શન પણ હોય અને ક્ષોપસમ ચારિત્ર પણ હોય સાધકને, અને પછી ક્ષાયક યથાખ્યાત ચારિત્ર થાય. તો એ ત્રણ ભાવ મોક્ષનું કારણ છે, મોક્ષનો માર્ગ હોવાથી. ત્યાં ઔપસમિક, ક્ષોપસમિક, ક્ષાયિક અને ઔદયિક એ ચાર ભાવો પર્યાયરૂપ છે, અને શુદ્ધ પારિણામિક ભાવ દ્રવ્યરૂપ છે. એ પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્ય પર્યાય દ્વય, દ્રવ્ય અને પર્યાયનું જોડકું તે આત્મા પદાર્થ છે. આ પ્રમાણ જ્ઞાનનો વિષય આજે વિષય લીધો એ પ્રમાણ જ્ઞાનનો વિષય. પેલા પ્રમાણ જ્ઞાનમાં આવે છે કે પ્રમાણ જ્ઞાનથી જોઈએ તો એ અંદર વર્તુળમાં આવી ગયો, બહારનો બધો સંબંધ કાઢ નાખ્યો. દ્રવ્ય કર્મ, શરીર, કુટુંબ, પરિવાર એ પ્રમાણ જ્ઞાનનો વિષય નથી. એનો વર્તુળમાં દ્રવ્ય અને એના પરિણામ ચાર પ્રકારના, એટલો આત્મા છે. વર્તુળ ટૂંકું થઈ ગયું. હવે એ પ્રમાણ જ્ઞાનમાં આવી અને પછી નયમાં આવે ત્યારે અનુભવ થાય. ત્યાં પ્રથમ તો જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણ પ્રકારના પારિણામિક ભાવોમાં, જે પેલો પારિણામિક ભાવ લખ્યો છે ને શબ્દ ત્રણ લીટીમાં, ઔપસમિક, ક્ષાયક્ષમિક, ક્ષાયિક અને ઔદયિક ચાર ભાવો પર્યાયરૂપ અને શુદ્ધ પારિણામિક ભાવ દ્રવ્યરૂપ છે એ લખ્યું છે ને, એના આ ત્રણ ભેદ કે પારિણામિક ભાવમાં શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારિણામિક પણ તે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં આશ્રિત હોવાથી નિરાવરણ, અને શુદ્ધ પારિણામિક ભાવ એવી સંજ્ઞાવાળું જાણવું. શું કહે છે કે જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ ત્રણ પ્રકારના ભેદ પાડ્યા પારિણામિકમાંથી. એમાં પેલો જે જીવત્વ શબ્દ અમે વાપર્યો છે એ જીવત્વના બે પ્રકાર પડે છે. એક શુદ્ધ જીવત્વ, જે શુદ્ધનીનો વિષય છે, અને દસ પ્રકારના પ્રાણથી જીવ જીવે એ પણ જીવત્વ કહેવાય. એ વ્યવહાર જીવત્વ, એ પર્યાર્થિકનીનો પારિણામિક, અને ઓલું જે શક્તિ લક્ષણ જે છે એ દ્રવ્યાર્થિક નિર્ણય પરિણામી ત્રિકાળ બધાની પાસે છે. એ પેલો બોલ એ લીધો કે ત્રણ પ્રકારના પારિણામિક ભાવમાં શુદ્ધ જીવત્વ એટલે જીવત્વ શક્તિથી જીવ જીવે છે ને, સુરતાલી શક્તિમાં જીવત્વ શક્તિ પહેલી લીધી છે, તો અહીંયા પણ જીવત્વ શક્તિ પહેલી લીધી. શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારિણામિકપણું તે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં આશ્રિત હોવાથી, શુદ્ધ દ્રવ્ય જેનો સ્વભાવ છે એને જાણનારી જ્ઞાનની પર્યાય એનો વિષય હોવાથી તે નિરાવરણ છે. એને કોઈ પણ પ્રકારનું જ્ઞાનાવરણ, દર્શનાવરણ, આઠ પ્રકારના કર્મમાંથી કોઈ પ્રકારનું આવરણ હોતું નથી. સામાન્ય સ્વભાવને આવરણ ન હોય, આવરણ પર્યાયને આવે અને પર્યાયને છૂટે આવરણ, પણ દ્રવ્ય સ્વભાવને આવરણ લાગુ પડતું નથી. હોવાથી નિરાવરણ અને શુદ્ધ પારિણામિક ભાવ એવી સંજ્ઞાવાળું જાણવું, તે તો બંધ મોક્ષ પર્યાય પરિણતિ રહી છે. ભગવાન જે આત્મા છે, જે દ્રષ્ટિનો વિષય, પેલી વાત થઈ ગઈ, એ તો બંધ મોક્ષના પરિણામથી રહી છે. શૂન્ય છે ને અભાવ છે, ત્રણ પ્રકાર વાયપ્રાતામાં, શૂન્ય અભાવ અને રહિત, ત્રણ પ્રકાર વાયપ્રા. કે પરિણામ માત્રથી ભગવાન આત્મા રહિત છે, શૂન્ય છે, તે તો બંધ મોક્ષના પરિણામ પરિણતિ રહિત છે. પરંતુ જો જે દસ પ્રાણરૂપ જીવત્વ, જીવત્વના બે ભેદ, એક શુદ્ધ જીવત્વ અને એક અશુદ્ધ જીવત્વ, એક જીવતત્વ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. એ જીવતત્વના બે ભેદ, શુદ્ધ જીવત્વ અને અશુદ્ધ જીવત્વ, એક દ્રવ્ય અને એક પર્યાય. પરંતુ જે દસ પ્રાણરૂપ જીવત્વ અને ભવ્યત્વ અભવ્યત્વ દય, તે પર્યાર્થિક નયાશ્રિત હોવાથી અશુદ્ધ પારિણામિક ભાવ સંજ્ઞાવાળા છે. એ પર્યાયના વિશેષણ છે, ઓલું દ્રવ્યનું વિશેષણ છે. આ પર્યાયના ભાવો છે દસ પ્રકારના. પ્રાણ ભવ્યત્વ એટલે મોક્ષ જવાની લાયકાત વાળો જીવ, અભવ્યત્વ એટલે કોઈ કાળે એનો મોક્ષ ન થાય એવી એની પર્યાયની લાયકાત છે. એ બે પર્યાયની લાયકાત છે, કોઈ ત્રિકાળી ગુણ નથી. ભવ્યત્વ નામનો કે અભવ્યત્વ નામનો કોઈ ત્રિકાળી ગુણ નથી, પણ પર્યાયની યોગ્યતા. સર્વજ્ઞ ભગવાને મોટા ભાગના જીવો તો ભવ્ય જોયા છે અને કોક રેડા ખેડા જીવો અભવી પણ જોયા છે, કે જેનો કોઈ કાળે મોક્ષ ન થાય. જેમ આખી મગની ગુણ હોય, અડદની ગુણ હોય, તો એમાં કોરડું મગ તો થોડા હોય કે જે પાણીએ ન ચડે એવા થોડા હોય, બાકી તો મોટા ભાગના મગ બધા ચડી જાય. એટલે અભવ્યની સંખ્યા બહુ અલ્પ હોય, તમને એ ગોતો ન મળે. તમે ગોતવા જાઓ ને તો અભવી જીવ ન મળે, એટલા અલ્પ સંખ્યામાં છે. ઓની સંખ્યા બહુ મોટી ભવ્યની, બસ પામી શકે એવા છે. અભવીનું નામ ન લેવું, આપણે અભવીનું કામ નથી. છૂટી જાય મોટા ભાગના જીવો, એ તો તમે ગોતવા જાવ તો ન મળે અભવી જીવ. એ તો કેવળી ભગવાને કોક કોક જીવ રેડ્યો ખેડ્યો એના જ્ઞાનમાં આવે છે. એ કેવળીનો વિષય છે, આપણે જાણી શકીએ નહીં કે આ અભવી છે, ન જાણી શકીએ. આપણે એટલું જાણી શકીએ ભવી છે, એમ જાણી શકીએ કે લાયક છે, બસ પુરુષાર્થ કરે તો પ્રાપ્ત થાય. થઈ ગયો થઈ ગયો. ભીતને સફેદ કરે છે એ આચાર્ય ભગવાન કહે છે કે વ્યવહાર છે, એ વાત સાચી નથી. કેમ કે ખડી પોતાના સ્વભાવમાં છે, ભીત એના સ્વભાવમાં છે. એ તો માત્ર સંયોગ દેખીને ઉપચારથી વ્યવહારથી એમ કહેવામાં આવે, જૂઠો વ્યવહાર, સાચો વ્યવહાર નહીં. કેમ કે બે દ્રવ્ય ભિન્ન ભિન્ન છે ને, એમ તો એમ કહેવામાં આવે કે ભીત છે, ભીતને સફેદ કરી ખડીએ, તો એ વ્યવહાર છે. પછી ત્યારે તો ખડી ભીતની નથી, ખડી ભીતને સફેદ કરતી નથી, વ્યવહાર છે. તો ખડી કોની છે? તો કે ખડી ખડીની છે, ખડી ખડીની છે. તો કે એ વ્યવહારમાં સાધ્યની સિદ્ધિ નથી, તો પછી નિશ્ચય શું છે? ખડી તે ખડી જ છે, બસ. ખડી ની ખડી નહીં, ખડી તે ખડી જ છે. ખડી ભીંતની તો છે જ નહીં, એ કથન તો અસદભૂત વ્યવહારનું છે. ખડી ખડીની છે એમાં પણ સ્વસામી સંબંધના અંશ થયા બે, બે ખડી, ખડી તો એક જ છે. તો ખડી આ ખડી, આ ખડીની છે, બે તો છે નહીં, ખડી તો એક જ છે. તો કઈ ખડી કઈ ખડીની છે? માટે એ કથન પણ વ્યાજબી નથી. પછી ત્યાં નિશ્ચયનું કથન શું? કે ખડી તે ખડી છે, બરાબર. હવે એનો સિદ્ધાંત ઉતાર્યો, દ્રષ્ટાંત આપીને આચાર્ય ભગવાન, કે આત્મા છે એ પરદેવીને જાણે છે, એ વ્યવહારનું કથન છે. એમાં સાધ્યની સિદ્ધિ નથી. એટલે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ હોય એને સમ્યક દર્શન પ્રગટ કરવું હોય, અને જો એમ પક્ષ રાખે કે હું પરને જાણું છું, તો એમાં સાધ્ય સમ્યક દર્શન છે. મિથ્યા દ્રષ્ટિ માટે સાધ્ય એટલે પ્રગટ કરવા યોગ સમ્યક દર્શન, અને સમ્યક દ્રષ્ટિને સાધ્ય ચારિત્ર છે. ચારિત્રવંતને સાધ્ય કેવળ જ્ઞાન, મોક્ષ છે. સાધ્ય એટલે પ્રગટ કરવા યોગ, પણ પ્રતિમ ભૂમિકાના અજ્ઞાની જીવને તો પ્રાપ્ત કરવા યોગ તો સમ્યક દર્શન છે. તો કહે છે કે આત્મા પરને જાણે છે, એમાં સાધ્યની સિદ્ધિ કઈ નથી. કેમ કે આત્માથી પરિભિન્ન છે, એને જાણે છે એમ કે હું અસદભૂત વ્યવહાર છે. એ સાચો વ્યવહાર નથી, જૂઠો વ્યવહાર છે, અસદભૂત છે. પછી કે ત્યારે શું છે કે આત્મા આત્માને જાણે છે, આત્મા આત્માને જાણે છે. એમાં પણ ભેદરૂપ વ્યવહાર આવ્યો સ્વસ્વામી સંબંધનો. આત્મા આત્માને જાણે છે, જાણનારો તે સ્વામી અને જણાયો તે સ્વ આત્મા. તો આત્મા આત્માને જાણે છે એવા બે ભેદ નથી, એ સદ્ભૂત વ્યવહાર છે. એનાથી પણ સાધ્યની સિદ્ધિ નથી, એમાં પણ તને સમ્યક દર્શન નહીં થાય. તો પછી હવે નિશ્ચય શું છે કે જ્ઞાયક તો જ્ઞાયક છે, બસ જ્ઞાયક, બસ જ્ઞાયક જ છે. ત્યાં તું આવીશ ત્યારે આત્મા આત્માને જાણે છે એવો સદ્ભૂત વ્યવહારનો પણ અભાવ થઈ જશે. એટલે અસદભૂત વ્યવહારનો નિષેધ કરવો પડશે, સદભૂત વ્યવહારનો નિષેધ કરવો પડશે, ત્યારે નિશ્ચયની પ્રાપ્તિ એને થશે. એ વાત બપોરે આવી હતી વિસ્તારથી. હવે જગતના જીવો ક્યાં ભૂલા છે? આખું જગત અન્યમતિ તો ભૂલા છે, અન્યમતિ પાસે તો કોઈ નવતત્વ કે છ દ્રવ્યની વાત છે જ નહીં. એટલે અન્યમતિ ભૂલ મારીએ એ તો સ્વાભાવિક જ છે. પણ જૈન મત અનુયાયી જીવો પણ ક્યાં ભૂલે છે કે વ્યવહારમાં ભૂલી ગયા. વ્યવહારને નિશ્ચય માને છે, વ્યવહાર એને નિશ્ચય માને છે. એટલે નિશ્ચય હાથમાં આવતું નથી. ત્યારે આચાર્ય ભગવાને એમ કહ્યું કે જો તારે શુદ્ધાત્માની પ્રાપ્તિ કરવી હોય તો તું વ્યવહારનો નિષેધ કરજે. જો વ્યવહારનો નિષેધ કરીશ તો જ તને નિશ્ચય હાથમાં આવશે. જો વ્યવહારનો નિષેધ કરવાનું તારું આત્મવીર્ય પ્રગટ નહીં થાય તો તું વ્યવહારની ના કથનમાં ફસાઈ જઈશ. અને એ કથન કરેલા છે પણ સર્વજ્ઞ ભગવાને, વ્યવહાર કયો છે પણ સર્વજ્ઞ ભગવાને, અને એ વ્યવહારનો નિષેધ કરવાનું ફરમાયું છે પણ સર્વજ્ઞ ભગવાને ફરમાવે છે. એ નહીં પુરુષ, બીજા કોઈ નહીં. તો વ્યવહાર અભૂતાર્થ ને અસત્યાર્થ છે એમ જે પાઠ છે એ યથાર્થ છે. કેમ કે વ્યવહાર નહીં, બીજાના ભાવને બીજાનો કહે છે. એના દાખલા આપ્યા હતા કે ઘીનો ઘડો, ઘડો તો માટીમય છે, ઘીમય તો નથી. છતાં જેને સમજાવવા માટે એમ કહ્યું, જે નથી સમજતો જેને અનાદિનો ઘીનો ઘડો પ્રસિદ્ધ છે, વ્યવહાર પ્રસિદ્ધ છે, નિશ્ચય પ્રસિદ્ધ છે, અહીં ઉપર આવો, એને સમજાવવા માટે એમ કહ્યું કે ઘીનો ઘડો. ત્યારે ઓલો તરત જ હા પાડે છે, હા, કેમ કે એને પરિચિત છે શબ્દ. માટીનો ઘડો એ પરિચિત નથી, ઘીનો ઘડો પ્રસિદ્ધ છે, પરિચિત છે. એટલે વ્યવહાર દ્વારા નિશ્ચય સમજાવવાનો એક રીત છે, કળા છે. સીધો તો નિશ્ચય સમજાવી શકાતો નથી, એ તો વચનાતીત છે, વ્યવહાર દ્વારા સમજાવાય છે. કે ઘીનો ઘડો ત્યારે ઘીનો ઘડો એ ઇન્ટુ કોમા કરી લેવું, ઘીનો ઘડો ઇન્ટુ કોમા. પછી સમજાવે છે જ્ઞાનીઓ, ઘીનો ઘડો ઇન્ટુ કોમા કરી દીધો, પછી છે તે માટીમય છે અને ઘીમય નથી. જો નિશ્ચય દ્વારા વ્યવહારનો નિષેધ કર્યો. નિશ્ચય શું કે તે માટીમય છે, એ શબ્દ નિશ્ચય નથી, અને તે ઘીમય નથી એ નિષેધ કર્યો. પહેલા ઘીનો ઘડો એમ કહ્યું, પણ પછી કે તે માટીમય છે અને ઘીમય નથી. એમ રાગી જીવ ઇન્ટુ કોમા, રાગી જીવ એ કોમા મૂકી દેવા બે તરફ. પછી જ્ઞાની સમજાવે છે કે રાગી જીવ કીએ છે ત્યારે ઓલો તરત જા પાડે છે કે હા, કેમ કે એને રાગી જીવ પ્રસિદ્ધ છે, એને નિરાગી પરમાત્મા પ્રસિદ્ધ નથી, એને અશુદ્ધ જીવ પ્રસિદ્ધ છે, શુદ્ધ જીવની પ્રસિદ્ધિ થઈ નથી એને, એટલે રાગી જીવ ક્રોધી જીવ તરત જ હા પાડે છે. ત્યારે કે ઉભો રે જરા, રાગી જીવ છે તે જ્ઞાનમય છે ને રાગમય નથી. જો રાગી જીવ એ વ્યવહાર થાપ્યો અને પછી એને ઉથાપવા માટે જ્ઞાનમય છે નિશ્ચય, અને એના જોરે રાગમય નથી નિશ્ચય ને એના બહુ વડે વ્યવહારને એનો નિષેધ કરાવે છે ભગવાન, ત્યારે એને જ્ઞાનમય આત્માની પ્રાપ્તિ થાય છે. જે હું રાગી છું, દેશી છું, ક્રોધી છું, એમ અનાદિ કાળનું મિથ્યા શલ્ય છે, એ શલ્ય છોડાવવા માટે વ્યવહારનો નિષેધ કરવો પડશે. કેમ કે એ તો જે પોતાને અનુભવ છે રાગી જીવનો, એની ભાષામાં મ્લેચ્છની ભાષામાં એને સમજાયું, એ જ ભાષામાં એ સમજે એવી ભાષા વાપરવી જોઈએ ને. એને સીધો એમ કહે કે જીવ તો જ્ઞાનમય છે તો એ નહીં સમજે, એને ઉભો રાખો પેલા. કેમ કે વાત સાંભળવા આવે આવતા કરીએ તો કોક એમાંથી સમજે, ભલે એક ટકો બે ટકા. ત્યારે રાગી જીવ તો કે હા, રાગી જીવ કેવો એ વ્યવહારની ભાષા છે, મ્લેચ્છ ભાષાના સ્થાને છે. અને પછી જ્ઞાનમય છે એ નિશ્ચયનું કથન, અને એના બળ વડે રાગમય નથી નિષેધ કર્યો. ખરેખર તો રાગમય આત્મા છે જ નહીં, અનાદિ અનંત જ્ઞાનમય છે. રાગનો તો માત્ર સંયોગ છે, રાગનો સંયોગ છે એટલે જીવ રાગમય થઈ શકે નહીં. ઘીનો સંયોગ છે, ઘડામાં ઘી ભીનું છે, ઘીનો ઘડો કહેવાય ખરો, પણ ઘડો કઈ છે એ ઘીમય થાય? જો એ ઘડો ઘીમય થઈ જતો હોય તો બધાએ ઘડા માટીના ઘડા જાડા જાડા બનાવી વજનદાર, એમાં ઘી નાખે અને પછી વેચે, ઘીના ભાવે ખપી જાય માટી, પણ એમ તો બનતું.
બહુ સરસ
સમજાય એવો છે. એમ આત્મા રાગમય નથી, રાગનો સંયોગ છે, જેમ ઘીનો સંયોગ છે ઘડામાં એમ રાગનો સંયોગ છે, પણ રાગમય થઈ શકે નહીં આત્મા ત્રણ કાળમાં. પણ એની દ્રષ્ટિ રાગમય છું એવો અનુભવ છે, પણ હું જ્ઞાનમય છું એવો અનુભવ નથી, દ્રષ્ટિ નથી, એટલે એને એક ભ્રાંતિ થઈ ગઈ છે નાદી કાળથી. હું તો રાગમય છું, હું તો દુઃખી છું, દુઃખી જીવ તો તરત જ આ પાડે કે બધા દુખિયા તો છે જ, કે દુઃખી જીવ છે તે સુખમય છે અને દુઃખમય નથી. હા, તું સ્વભાવને ભૂલી ગયો છો, અમે તારા સ્વભાવની તને યાદ દેવડાવી છે. તું દુઃખમય થયો તો છો નહીં, પણ હું સુખમય છું એ વાત તારા સ્મરણમાંથી છૂટી ગઈ છે. તને સ્વભાવનો પરિચય નથી અને સ્વભાવની વાત સંભળાવનારાય કોઈ મળતા નથી તને. હવે જ્ઞાનીઓ અનુભવી એને યોગાનુયોગ કોઈ એની પાત્રતા થાય છે જીવની, જ્યારે પોતાની પાત્રતા, ત્યારે એ નિમિત્ત એને યોગાનુયોગ મળી જાય છે. ત્યારે આ વાત સાંભળે છે અને સાંભળતા વેતાના કાન ચમકે છે. કેમ કે રાગમય આત્મા થઈ ગયો હોય તો કોઈ ધર્મ પામે નહીં, વિતરાગતા થાય નહીં, તો એવો જ રહીએ. પણ ઘીનો ઘડો જો થાય, ઘડો ઘીનો થઈ જાય તો જીવ રાગી થાય. હે તો થાય તો ઓલો ઘડો ઘીનો થાય નહીં, તો આત્મા રાગી
રાગી કે સંયોગી બને નહીં, એટલે કે કોઈ સંયોગી પણ બની ન જાય.
આવું ભેદ જ્ઞાન છે. જ્ઞાલચંદભાઈ એક વ્યાખ્યાન સાંભળ્યું, જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન, રાત્રે અનુભવ કરી લીધો. સાવ સમજી શકાય, સાદી ભાષા એકદમ, આમાં કઈ કોઈ શાસ્ત્ર ભણવાની જરૂર નથી. એમ આત્મા પરજ્ઞેયને જાણે છે. વ્યવહારનું કથન થયું. આ તને શું જણાય છે કે પ્રતિમાજી જણાય છે, ભગવાનના પ્રતિમાજી જણાય છે. ઠીક, તે તારું જ્ઞાન આત્માને જાણનારું છે ને પ્રતિમાને જાણનારું નથી. પ્રતિમા તને જણાતી નથી પણ તારું જ્ઞાન જણાય છે, એમ જો લીએ તો ઓલો અસદભૂત વ્યવહારમાંથી છૂટીને અંદરમાં આવી શકે. પણ હું આને આને જાણનાર જ છું, એવો મારો સ્વભાવ છે. હવે એવો મારો સ્વભાવ છે તો એનો ઉપયોગ પરજ્ઞેયને પ્રસિદ્ધ કરશે, પોતાના આત્માને પ્રસિદ્ધ નહીં કરી શકે. માટે આ ભણેલાની ભૂલ શેટિકાની ગાથામાં કાઢી છે. બહુ ખુલાસાથી બહુ છે, શેટિકામાં બહુ ખુલાસો છે. બપોરે થોડીક ચર્ચા થઈ હતી, હવે આ 320 ગાથા. આ કોહિનૂરનો હીરો છે, એક હીરો હાથમાં આવે પછી કમાવાની જરૂર ન પડે. મોહનભાઈ આ ઢેડા બધા ઢેડા મટી જાય. સવારે વહેલું ઉઠું, નાસ્તા કરી જાઉં, બપોરે જમવાનું ગરમ મળે નહીં, આખો દિવસ ભૂખા રહેવું ને સાંજે પછી જમવાનું મળે, શું આ ઢેડા બધા મટી જાય. આત્માનું ભાન થાય, શરીર જ ન મળે. શરીર મળે તો પછી ન મળે તો વાત જ ક્યારે. હા, અશરીરી થવાનું શાસ્ત્ર છે, સમયસાર શાસ્ત્ર છે. ગુરુદેવ કહે છે અશરીરી થવાનું શાસ્ત્ર. વળી વિશેષ કહેવામાં આવે છે, પાનું ત્રીજું, પેલી લીટી ના એનો ત્રીજો પારો છે. ત્યાં પ્રથમ તો પાંચ ભાવ છે ને, પાંચ ભાવમાં પેલા જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણ પ્રકારના પારિણામિક ભાવોમાં, પછી ભવ્ય ન ભવ્યનો આપણે ખુલાસો હમણાં કરશું ચોથી લીટીમાં. શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારણામિક પણું, કે આત્મા જે જીવત્વ કહ્યું ને એમાં પેલો શબ્દ જીવત્વ છે. એ જીવત્વમાં શુદ્ધ જીવત્વ અને અશુદ્ધ જીવત્વ બે ગર્ભિત છે, પ્રમાણ જ્ઞાનનો વિષય છે. જીવત્વ શબ્દ વાપરો છે એમાં એક સામાન્ય જીવ છે, એ શુદ્ધ જીવત્વ શક્તિથી જીવ જીવે છે, અને 10 પ્રકારના પ્રાણથી જીવ જીવે એ પર્યાય વ્યવહાર વ્યવહાર થયો, ઓલો નિશ્ચય ને એક વ્યવહાર, બે મળીને પ્રમાણ જ્ઞાન કહેવાય. બે મળીને પ્રમાણ જ્ઞાનનો વિષય, જીવત્વ એ પ્રમાણ જ્ઞાનનો વિષય. એમાં નિશ્ચયનીથી જોવામાં આવે તો ત્રણેય કાળ પોતાનો આત્મા જીવત્વ નામની એક શુદ્ધ શક્તિ છે, ગુણ છે, એનાથી જીવી રહ્યો છે, ચેતના પ્રાણથી. તેથી કોઈ દી એનું મરણ થાય નહીં. અને બીજો એક પર્યાયમાં વ્યાપળખેથી જોઈએ તો 10 પ્રકારના પ્રાણથી જીવ જીવે છે, સંઘની પચિન્દ્રિય, પાંચ ઇન્દ્રિય જ્ઞાનનો ઉઘાડ, મન બળ, વચન બળ ને કાય બળ, શ્વાસોશ્વાસના આયુ, એમ 10 પ્રકારના જીવની પ્રાણની યોગ્યતાઓ છે પર્યાયની, એનાથી જીવ જીવે છે. એમ એમાંથી શુદ્ધ જીવત્વ, એ શુદ્ધ એટલું વિશેષણ લગાડ્યું, પેલા શબ્દમાં શુદ્ધ કે અશુદ્ધ કઈ નહોતું, પેલી લીટીમાં જીવત્વ શબ્દ હતો, એમાં શુદ્ધ કે અશુદ્ધ એ કઈ વિશેષણ નહોતું લગાડ્યું. હવે એમાંથી શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારણામિકપણું, તે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં આશ્રિત હોવાથી, એટલે જે જ્ઞાન પોતાના ત્રિકાળી સામાન્ય સ્વભાવને વિષય કરે એને દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે છે. દ્રવ્યને પ્રસિદ્ધ કરે જે જ્ઞાન, તે એ હોવાથી નિરાવરણ, એને કોઈ પણ પ્રકારનું જ્ઞાનાવરણ આદિ 8 પ્રકારના કર્મનું આવરણ થયું નથી. સ્વભાવને આવરણ ન હોય, દ્રવ્યને આવરણ ન હોય, નિરાવરણ અને શુદ્ધ પારિણામિક ભાવ એવી લક્ષણ, એવી સંજ્ઞાવાળું એટલે નામવાળું જાણું, સંજ્ઞા એટલે નામ, શુદ્ધ પારિણામિક ભાવ. શુદ્ધ પારિણામિક ભાવ એટલે જે વસ્તુ જેવી હોય તેવી અનાદિ અનંત રહે, એમાં કોઈ પણ પ્રકારની વધઘટે ન થાય, એમાં ફેરફારે ન થાય, એવો ને એવો આત્મા ત્રણેય કાળ શુદ્ધ અને પરિપૂર્ણ રહે, એવો આત્માના દ્રવ્યનો એક સ્વભાવ છે, એને શુદ્ધ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. પારિણામિક એટલે જેવો સ્વભાવ હોય એવો અનાદિ અનંત રહે, એનું નામ પારણામિક.
એનો અર્થ એ છે ને કે આ સંસાર આખો પતી જાય, શરીર પતી જાય અને બધો વ્યવહાર પતી જાય, ખાવા પીવાનું પતી જાય, તોય પણ અંદરમાં સુખ તો રહે છે. ઘણી વાર માણસને એમ લાગે કે હું આ ખાલી થઈ જઈશ અને આ સંસારથી છૂટી જઈશ ને મોક્ષ ગતિ થશે તો મને આ કઈ ભોગવવાનું, ખાવા પીવાનું.
નારે ના, એમાં અનંત ગુણો રહેલા છે ભાઈ. જીવત્વ, પ્રભુત્વ, વિભુત્વ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, એવી એવી અનંત શક્તિ આત્મામાં રહેલી છે. ખાલી શું થાય?
માણસને એમ લાગે કે શૂન્ય થઈ જઈશ.
ના ના ના, કાંઈ શૂન્ય થાય, એ તો સંયોગનો વિયોગ થાય છે. સ્વભાવનો અભાવ કોઈ જ ન થાય. સ્વભાવ તો એવો ને વરી અનાદિ અનંત. એમ કપડું મેલું થઈ ગયું હોય, કપડાને ધોબી ખૂબ પછાડે ધોવે તો મેલ નીકળી જાય, પણ કઈ કપડું મૂયું જાય, કપડામાંથી સફેદ ગુણ ઉયો જાય ન જાય. એનો સ્વભાવ તો કપડાની સાથે જ રહેલો છે, ખાલી સંયોગ છે એનો વિયોગ થાય મેલનો. એમ આ રાગદ્વેષ મોહનો અભાવ થાય, આ કર્મનો અભાવ થાય, શરીરનો અભાવ થાય, પણ આત્માનો શાશ્વત છે તો અભાવ ન થાય અને એના ગુણો કાયમ રહે. એવી સંજ્ઞા હોણ જાણો, તે તો બંધ મોક્ષ પર્યાય પ્રણતિ રહી છે. અહીંયા સુધી આપણે આવ્યા હતા, તે તો એવો શુદ્ધ આત્મા છે, તે આત્મા તો બંધના પરિણામથી રહિત અને મોક્ષના પરિણામથી પણ રહિત છે. વર્તમાનમાં હો ત્રણેય કાળ, બંધના પરિણામ જયારે હોય ત્યારે પણ એનાથી વસ્તુ રહિત છે, અને મોક્ષના પરિણામ થાય ત્યારે પણ મોક્ષના પરિણામથી તો ભગવાન આત્મા તો રહિત જ છે. કઈ નહીએ કે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીએ. વ્યવહાર નહીં જુઓ તો સહિત છે, વ્યવહાર નહીંથી જુઓ તો આત્મા બંધને મોક્ષના પરિણામથી સહિત છે. પણ વ્યવહારનો નિષેધ કરનારી એક સ્વદ્રવ્ય આશ્રિત નિશ્ચય નહીં છે, એનાથી આત્માના સ્વરૂપને જોવા જાઓ તો એમાં બંધ મોક્ષ નથી, એનાથી રહિત આત્મા છે.